કરી રહ્યો છે અને ભક્ત પણ દીન બનીને આર્તનાદથી પોતાના જે કોઈ અપરાધ છે, પોતાની જે કઈ ભૂલો છે એ બધાની એક વિનય અને વિવેકપૂર્વક ક્ષમા યાચના કરવી. કેટલો સુંદર આ રસ્તો છે, કેવી સરસ રીત છે. કોઈ પણ અપરાધ થઈ ગયો હોય તો વિનય અને વિવેકપૂર્વક ક્ષમા યાચના. આ પદમાં ભક્ત એક જતુ નામની ભક્ત છે, જતુબેન, પણ એ નામ જંતુ કરી દીધું છે. એણે માનવ જીવનની અંદર સ્વાભાવિક છે ભૂલો અને અપરાધ થયા જ કરતા હોય છે, જાણે કે અજાણે. તો એ બધાને માટે ગુરુ મહારાજની આગળ પોતાની જાતને બિલકુલ સ્પષ્ટ કરી દે છે કે અમે આવા જ છીએ, નિરપરાધ તો નથી જ. જ્યારે ભગવાન કૃષ્ણ કાલીનાગને નાથે છે અને ધરામાં કાલીનાગની ઉપર જ્યારે પ્રભુ નૃત્ય કરે છે ત્યારે પીડા થાય છે કાલીનાગને, ત્યારે બધી નાગણો પણ ત્યાં ગાડી ભગવાનને સ્તુતિ કરે છે, અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ગોવિંદને. કેટલો સરસ ભાવ છે. બસ એ જ ભાવ અહીંયા ગાડી કે અમે અમારા જીવનમાં જાણે અજાણે અપરાધ કરેલા છે ને અમે અપરાધી છીએ જ, અને માણસ જાત છે, ભૂલ થયા વગર રહી ન શકે. મોટા મોટા માનદાતાઓની પણ જો ભૂલો થતી હોય તો સામાન્ય વ્યક્તિ તો પોતાના સામાન્ય જીવન વ્યવહારની અંદર ભૂલ થવાની જ છે, પરંતુ એ ભૂલને માટે અંદરથી એક વસવસો કે હા ભૂલ થઈ ગઈ છે અને એનો સ્વીકાર, ભૂલનો સ્વીકાર કરવો એ બહુ અઘરી વાત છે. એક નાનું બાળક પણ જો ભૂલ થઈ ગઈ કોઈ ના જોયું હોય પછી એને સ્વીકારવાની હોય ને તો જલ્દી સ્વીકારશે ના જ પાડશે, મેં કર્યું જ નથી. તો જો નાના બાળકની અંદર જો આ સ્વભાવ હોય તો મોટી વ્યક્તિ એમાંથી બાગાત રહી શકે ખરી? કોઈ જોનાર ના હોય કે આ ભૂલ મેં કરી જ નથી, એમાંથી આ અપરાધ કે આ પાપ મેં કર્યું. એટલે બહુ સત્ય વાત તો એ છે અને હિંમત ભરી વાત છે. જે માણસ જેનામાં હિંમત હશે ને, નિર્ભયતા હશે, એ જ પોતાની ભૂલનો સ્વીકાર કરશે. કાયર માણસ ભૂલનો સ્વીકાર નહીં કરી શકે. અને જ્યારે જ્યારે ભૂલ સંતાડવા છુપાવવા માંગીએ ને ત્યારે આપણા જેવો કોઈ કાયર નહીં. સાથી ભૂલ છુપાવે છે કે ભય છે મને સજા થશે, પણ મનમાં એમ નિશ્ચય કરે જો કદાચ મને અપરાધની સજા થશે તો હું ભોગવી લઈશ, પણ મારા ભૂલનો સ્વીકાર હું કરી લઈશ, જે મારી ભૂલ થઈ છે એનો સ્વીકાર કરી. તો જે આ ભૂલનો સ્વીકાર એ ઘણી મોટી વાત છે, નાની સુની નથી. અને જો વ્યક્તિ પોતાની ભૂલને ભૂલ તરીકે સ્વીકારીને આગળ ચાલે ને તો હંમેશાની પ્રગતિ થાય, પણ ભૂલને છુપાવીને એ જીવતો હશે ને તો એની અધોગતિ થવાની. ભલે જગતના લોક વ્યવહારની વચ્ચે આપણી ભૂલ સ્વીકારવામાં કદાચ આપણને સંકોચ થતો હોય કે કોઈની અગાડી ભૂલ સ્વીકારીશ તો પછી એ ટીખળી કરશે કે મશ્કરી કરશે, મજાક ઉડાડશે, એવી બીક પણ લાગે, સ્વાભાવિક છે. તો બીજું કઈ નહીં, આપણા ઈષ્ટની પાસે, આપણા ગુરુ મહારાજની પાસે હૃદયપૂર્વક જે કઈ અપરાધ થયા હોય એનો સ્વીકાર કરી લો. પ્રભુ દયાળુ છે, માફી આપશે જ. કોટી છે પણ એકે ધરશો નહીં. મારા અપરાધના, મારા અવગુણના ભંડાર ભર્યા, મારા વિકાર તો ના જાય કહ્યા. મારા આટલી વિકૃતિઓ છે, આટલા અપરાધો છે, પણ તે છતાંય આપ તો કૃપાના જ છો, ક્ષમા આપવા વાળા છો. અને સામા માણસને ભાવ જાગે જ. એને સાચું કહ્યું છે ને, લાવ ક્ષમા આપી દો. પણ એક વસ્તુ યાદ રાખજો, ક્યારેક આવેશમાં આવીને બાળકે પોતાની ભૂલ સ્વીકાર કરી દીધી ને કહી દીધું કે હા આ મારી ભૂલ થઈ છે, આ મારાથી થયું છે, તો જો તમે એને સજા કરશો આવેશમાં આવીને, તો એનો મતલબ, એનો તાત્પર્ય કે તમે એને જૂઠું બોલતા શીખવાડવાની શરૂઆત કરી દીધી. એને પોતાની ભૂલ કબૂલ કરી કે હા પપ્પા મમ્મી આ ભૂલ મારાથી, આ મારાથી થયું છે. પણ જો એને ટીપવા મારશો તો ફરી હવે તું સાચું બોલીશ તો મારશે. એટલે આપણે એને સજા કરી છે શાની? જુઠ્ઠું બોલાવડાવવાની. અપરાધ એને સ્વીકાર કરી લીધો ને બેટા, કઈ વાત નહીં, ફરી આવું ના થાય. એક વાત ખબર છે, આપણે પેલા તમને કહી હતી કરમસદમાં પાણી પીવા માટેનું સાધન, આપણી બેઠક ની બાજુમાં રસ પછી કુવો છે, ત્યાં આગળ કુલર ને મૂકેલું. એક નાનું છોકરું રોજ આવે દર્શન કરવા, તો સાત આઠ પાલા મૂકી રાખીએ પાણી પીવે બધા. તો એની તોતડી કાલી ગયેલી ભાષામાં કે છે કે માલાજી, મહારાજી સાત પાલાથી પાણી પીધું અને બધાએ પાલા પાણી પી પી કુવામાં નાખી દીધા. એક એક પાલો પાણી પીને કુવામાં નાખ્યો, બીજો પાલો પીને કુવામાં નાખી દીધો, સાત પાલાથી પાણી પીને બધા પાલા કુવામાં નાખી દીધા. હવે બાળકને તમે શું? પણ નિખાલસ દિલથી આઈને એને કહી દીધું, એને સજા થશે. જો અપરાધની એને કઈ એમ કરી નાખ્યું, જ્યાં તારા બાપને બોલાય લાય ત્યાં એમ કર્યું છે, પાલા કુવામાં નાખી દીધા, તો એ બાળક ફરી આવી નિખાલસતા ગુમાવી દેશે. આપણો આવેશ અને આપણે કરેલી સજાથી આપણે એને જુઠ્ઠું બોલવાની સજા, જુઠ્ઠું બોલવાનું શીખવાડવાની સજા કરીએ છીએ, સમજી રાખજો. તો ઘરમાં, આપણા ઘરમાં કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ જો સાચું બોલી જાય ને, પછી એના પ્રત્યે ઉદારતા, ક્ષમા. ઈશ્વરની આગળ જો આ રીતે ક્ષમા ભાવ રાખ, અપરાધ કબૂલ કરી દઈએ અને કહે કે કોટી છે પણ એક ધરશો નહીં, અમારા કરોડો અગણિત એવા અમારા અપરાધ છે પણ એક પણ અમારો લક્ષમાં ના લેશો, તો આપણે એક અપરાધને માટે આટલા બધા ગુસ્સામાં આવીને એક બાળકને આપણે રડાવીને આવેશમાં આવી જઈએ છીએ. માની લો કે એ બાળકને સજા કરીને રડાવવાથી જે કઈ નુકસાન થયું છે, પેલા પ્યાલા પાછા આવી જશે, આવી જવાના છે. તો એક તો પેલું નુકસાન તો તમે ભર્યું, બીજું બાળકને જુઠ્ઠું બોલાતા શીખવાડવાની તમે સજા કરી, અને ત્રીજું એને દુખી પણ કર્યો, તમે ગુસ્સામાં આવ્યા, કેટલું બધું નુકસાન થયું. પછી એ બાળકને આપણે એટલું જ કહ્યું, હસતા હસતા માથે બેડે હાથ ફેરવતા, દીકરા જા આ હાથ પાલા કુવામાં નાખી દીધા છે ને, હાથસો આપવા આવજે. તો પેલા સાંભળનાર કહે છે કે મહારાજ આ તો તમે એને આશીર્વાદ આપી દીધો, સાતસો પ્યાલા લઈને મહારાજના મંદિરમાં આપવાની એટલી એની ક્ષમતા ઉભી થશે, એની કેપેસિટી ઉભી થશે. પણ હંમેશા અપરાધને માટે આવેશમાં આવ્યા વગર જો વ્યક્તિ સાચી વાતની રજૂઆત કરી દેતી હોય તો એને ક્ષમા આપવી, અને ક્ષમા કાયર નથી આપી શકતો. ક્ષમા વિરસ્ય ભૂષણમ, તમારી પાસે બધી ક્ષમતા હોય, બધી રીતે હોય, સામા માણસને ક્ષમા આપી દો, તમે શક્તિશાળી છો, પેલાને સજા કરી શકો એમ છો, કે કશો વાંધો નહીં, જજો. એ કાયરનું કામ નથી ક્ષમા આપવી. ભૂલ કબૂલ કરવી એ પણ કાયરનું કામ નથી, તો ક્ષમા આપવી પણ કાયરતાનું કામ. એ કાયર માણસ નહીં આપી શકે. જે શક્તિશાળી છે, જે વિચારશીલ છે, જે સંયમશીલ છે, એ જ ક્ષમા આપી શકશે. અને જે નિડર છે, એ જ પોતાની ભૂલને સ્વીકારીને કબૂલ કરી દેશે. પણ પહેલી વાત તો એ છે કે માણસ પોતાના અંદરથી જ પોતાનું કોન્શિયસ ભૂલ કબૂલ કરવાની ના પાડશે. બધા જ જાણે છે કે એણે પાપ કર્યું છે, એણે ભૂલ કરી છે, છતાં અંદરથી એમ બોલતો કે મેં પાપ કર્યું જ નથી. તે એવો માણસ ક્યારે પણ શાંતિ નથી પામતો, સદગતિ નથી પામી શકતો. કારણ આજે નહીં, જયારે એને સમય પાકશે ત્યારે અંદરથી એનો અંતરાત્મા જ બોલશે, ના તે દાડે ખોટું થયું હતું, પણ હું સમજી શકતો નહોતો. અને એ અણસમજની અંદર થયેલા એ પાપથી કે એ અપરાધથી પોતે તો ખોટે રસ્તે ખોટા કામ તરફ વળી જ ગયો, પણ એની અંદર એને પોતે જયારે ન સ્વીકાર કર્યો પોતાની ભૂલનો, ત્યારે એ રસ્તે આગળ વધી ગયો. એટલે હંમેશા આપણું કોન્શિયસ, આપણો અંતરાત્મા કોઈ પણ ભૂલનો સ્વીકાર કરવા માટે તૈયાર થાય ને, ત્યારે એને મોકળો માર્ગ આપજો. અહંકારને પોષવો નહીં, આપણી જાતને છુપાવવી નહીં, આપણી જાતને આપણાથી છુપાવવાની, આપણી જાતને આપણા આત્માથી છુપાવીએ છીએ, એનો મતલબ. તો આવી આપણે પાછા આપણા વિષય પદ ઉપર કે આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી રહ્યા છીએ. એક ભક્ત પ્રાર્થના કરે છે, જતુબાઈ નામ છે, અને એણે પ્રાર્થના કરતા કહ્યું કે બાપજી, આપ તો સિદ્ધ ને સમર્થ છો અને અમે સંસારના જીવો છીએ, અનેક ભૂલ અનેક વાર કરીને આવ્યા છીએ, અને તો આ જન્મની વાત કરીએ છીએ, જન્મ જન્માંતરની તો કરોડો ભૂલો હશે, એનું કોઈ માપ કે કોઈ ગણતરી નથી. અવગુણ મહારા કોટી છે, કરોડો છે, અગણ્ય છે, પણ એકે દર્શો નહીં. કેટલા ઉદાર છે મહાપુરુષો, તપસ્વીઓ કેટલા ઉદાર હોય છે. મહાપુરુષ એને જ કહેવાય કે જે ઉદાર હોય. જાનકીદાસજી મહારાજ અહીંયા આગાડી અને મંદિરમાં કોઈક તોફાન કરે, કોઈ નુકસાન કર્યું હોય તો એને પકડી લાવે, બધા આમ સુરવીરતાથી પકડી લાવે, ચાર ચાર જણે પકડ્યું હોય, જય મહારાજ, અને આ કર્યું તું, આવી તું ચોરી કરી હતી, આમ નુકસાન કર્યું તું, શું નામ તારું, ક્યાંથી આવું છું, આટલું પૂછી પછી મોટો એક લાડવો આપે, લેખા લેખા કે પ્રસાદ આપી દે. અરે પણ એ અમે પકડી લાયા છે અને આવું કર્યું છે, અને મહારાજ તો પ્રસાદ આપીને છોડ. સંત પુરુષ મહાપુરુષ અપરાધી થઈને આવ્યો છે, માટે સજા કરીશું, પણ માની લો કે અપરાધની સજા ન થાય ને, ત્યારે એનો અંતરાત્મા ક્યારેક તો બોલે કે મેં આવી ભૂલ કરી હતી, આવું ખોટું કામ કર્યું હતું, છતાંય મહારાજે મને કશોય ઠપકો આપ્યા વગર પ્રસાદ આપ્યો, તો આટલો મોટો લાડુ. એકે ધરશો નહી. આવા તો કેટલાય અપરાધ અમારા થયા છે, પણ બાપજી એક કઈ આપ એને લક્ષમાં ના લેશો. જેમ નાનું બાળક ઘરમાં તોફાન કરે, ખભે ચડીને બેસી જાય, કપડા બગાડે, તો આપણે કે બાળકને સજા નથી કરતા, કેમ કે આપણું બાળક છે, આપણું આશ્રિત સંતાન છે. એમ બાપાને કહે તમે જગત પિતા છો અને અમે તમારા સંતાન છે, કઈક બગાડીએ કઈક ભૂલો કરીએ તોય જેમ બાપ પોતાના સંતાનને કઈ સજા ન કરે એમ અમે પણ આપના જ સંતાન છીએ, આપ જગત પિતા છો. એક એ ધરશો નહી, એક પણ અમારી ભૂલને આપ એને સ્વજન તરીકે પોતાના બાળક સંતાન તરીકેનો સ્વીકાર કરી લેજો. તો આમ મહાપુરુષોની મહાનતા એની ક્ષમામાં એની ઉદારતામાં રહેલી છે. જેટલો સાધુ ઉદાર ક્ષમાશીલ એટલો જ એ મહાન. એની મહાનતા મહાનતાના એ ઘરેણા છે, આભૂષણો છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, એ વીરનું આભૂષણ છે. સુરવીર એટલે હાથમાં હથિયાર રાખતો હશે તો એને વીર કહેવાતો હશે. એ લડી ઝઘડીને કોઈને જીતી ના આવે એટલે વીર કહેવાતો હશે. બધું જ સામર્થ્ય હોય, શક્તિશાળી હોય, સજા કરવાની એનામાં ક્ષમતા હોય, છતાંય પણ કઈ નહીં, જા ભલે ભૈયા. વીર એ વગર હથિયારે અને પ્રેમથી જેટલું જગતને જીતી શકાય છે ને એટલું હથિયારથી નથી જીતી શકાય. હથિયાર કરતા પણ પ્રેમનું હથિયાર વધારે શક્તિશાળી છે, પ્રેમ વધારે શક્તિશાળી છે, એ તમે જીતી શકો. પેલા એક વાર વાત કરી હતી, આપણે સાયલા ગયેલા, બધા સાથે હતા, એની ગૌશાળામાં ગયા. ગૌશાળામાં બળદ જોયા હોય તમે આમ તમને આમ આંખે થાય, અને શિંગડા આવા જાડા જાડા મોટા શિંગડા, એટલે વડિયારી બળદ, કાંકરેજી બળદ, એમ શક્તિશાળી વિશાળ સિંગડા મોટા મોટા. તે પેલા બધા કે મહારાજ એ નજીકના જશો, આગળના પાસે ને કઈ મારશે કે ચાતો કે છે, એક એવડો મોટો સિંગડા વાળો એવો ભારે બળદ એક જ આ મળશેલું મારે તો ચાર ફ્રેક્ચર થઈ જાય. પણ આપણે બિલકુલ છેક થોડાક નજીક થી એને પણ આમ તાકવા માંડ્યું, એટલે એની ગમાણમાંથી બાજુમાંથી એક રાડું લઈ ઘાસનું અને એના સિંગડા ગારી આમ આમ કર્યું, એટલે ધીરે ધીરે નજીક આવ્યો. પછી બીજા હાથે બીજું રાડું લઈને એના કાનમાં ધીરે ધીરે કરવા માંડ્યું, એટલે કાનથી આમ બિલકુલ નમી અને ખભા ઉપર માથું મૂકી દીધું. બધા જોઈ રહ્યા, મહારાજ આ તમે શું કર્યું કે અજાણ્યો બળદ આવો મોટો શક્તિશાળી બીક લાગે એવો, છતાં એ આવી નમ્રતાથી વિવેકથી અને એક વાત્સલ્ય પ્રેમથી આવી માથું મૂકી દીધું કે આ તો મને ખંજવાળે છે, આ તો મારી સેવા કરે છે, આ તો મારું સ્વજન છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, આવો શક્તિશાળી હોય છતાં એ પ્રેમ આપે. અશોક સમ્રાટ જીતવા નીકળ્યો ભારત દેશ, બુદ્ધે પકડ્યો, ઉભો રે શું કરવું છે, વિજય મેળવો છે, હથિયારથી વિજય ને મેળવા, પ્રેમ પ્રેમ. તો સમ્રાટ અશોકે હથિયાર એઠા મૂકી દીધા અને સમ્રાટ બન્યો, બધાએ પ્રેમથી એને સ્વીકારી લીધો. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા એ વીરનું ભૂષણ છે અને એને એને માટે ભક્ત એમ કે પ્રભુ અમારા અગણિત કરોડો કરોડો અપરાધ ને ભૂલ ને પાપ છે, પણ આપ એક ધરશો નહી. જેમ આપણે ઘરમાં પરસ્પરના સંબંધોથી એકબીજાની સાથે અણબનાવ ને અપરાધ ને જો ગણતરીમાં લઈએ 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 લઈએ, હમે બારણે રહેતા હોય પડોશી પણ પચી પચી વરોથી બોલવાના અબોલા હોય, બરાબર છે, અનુભવેલું છે. તો માણસ તરીકે તમે આવી બે પાંચ ભૂલોને માટે 25-30 વર્ષ સુધી એની હામુને અબોલા લઈ રહો, એની સાથેનો કોઈ વ્યવહાર નહીં, એ આપણી કેટલી બધી કાયરતા નબળાઈ. પણ ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરીએ, કરોડો છે તો માફ કરી દેજો પ્રભુ. અને બે પાંચ ની વાત હોય તો 25-30 વર્ષ એમને કાઢી નાખીએ છીએ. તો ઈશ્વરને પ્રાર્થના કરવા વાળો એ જુદો, અને પછી પાડોશી જોડે કે પોતાના પરિવારની સાથે વેર રાખવા વાળો એ જુદો, બે જુદા મોઢા થઈ ગયા. પ્રભુની આગળ જયારે આવી પ્રાર્થના કરીએ છીએ, એક ધર્ષો ન હોઈએ, ત્યારે આપણે પણ જે પ્રભુને ઈષ્ટદેવ તરીકે આરાધ્ય તરીકે આપણે પૂજીએ છીએ, એને નમીએ છીએ, વંદીએ છીએ, તો એને એના સદગુણમાંથી એક નહીં શીખવાનું. ચાલો કઈ વાત, આ છે ક્ષમાશીલતા. અને એના માટે આપણે વંદીએ, કોટી છે અમારા પણ એક ધરશો નહી. મારા અવગુણના ભંડાર ભર્યા, સમયનો એ અવગુણ છે કે બતાવી દે હવે નહીં. સમય પૂરો થાય એટલે એનો અવગુણ જ કહેવાય ને. જય મહારાજ.